તારીખ 4/6/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 207 અને 208 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 151.
સમર્થ દ્રષ્ટાંતમાં એથી નીચેના દ્રષ્ટાંત આવી જાય છે. એટલે કે પોતાને માટે વિચારવું હોય અને પોતાના અનેક પ્રકારના વ્રત સંયમના પરિણામ હોય, એ અનુસાર ત્યાગ હોય, કષાયની મંદતા રહેતી હોય, તો પણ અભિપ્રાયમાં વિપરીતતા રહે છે કે કેમ તે વિચારવું જોઈએ, એ તપાસવું જોઈએ, એ વિશે કરાવવું છે. કોઈ નગ્ન દિગંબર મુનિ થઈ ગયો હોય, લુગડાનો એક તાણવાનો પણ ન હોય, પરંતુ પર વસ્તુ મને લાભ કરે છે એવો અભિપ્રાય છે, ત્યાં સુધી તેના અભિપ્રાયમાંથી ત્રણ કાળની એક પણ વસ્તુ છૂટી નથી. પોતાથી અન્ય પદાર્થ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વપર ચતુષ્ટયથી સર્વથા ભિન્નતા હોવા છતાં કોઈ પણ પર વસ્તુ મને લાભ કરે છે એવો અભિપ્રાય, એ બુદ્ધિ, એવો મત, એ જ્ઞાનનો મોટો વિપર્યાસ છે અથવા એ અજ્ઞાન છે. જ્યાં અજ્ઞાન છે ત્યાં અવશ્ય મિથ્યા શ્રદ્ધા છે. જ્યાં અજ્ઞાન છે ત્યાં વિતરાગતાનો એક અંશ પણ ઉત્પન્ન થતો નથી. અથવા મિથ્યા શ્રદ્ધા, અજ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ ત્રણેય એક સાથે રહે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનો અંશ સદાય એક સાથે રહે છે. અહીંયા ચારિત્રનો દ્રષ્ટાંત લીધો છે. ધર્મના વિષયમાં ધર્મથી અજાણ એવા જીવો બાહ્ય ત્યાગની અંદર મૂર્છાય છે. કોઈ બાહ્ય બાળમાં પદાર્થોનો ત્યાગ કરે, ત્યાગી થઈને અમે અરે ખાલી કપડાનો ફેર માણસને મોટો ફેર લાગે છે. સિવેલું કપની કુર્તું આંખ ફેરે અને ખાલી ફાળ્યું વિટાળે એમાં મોટો ફેર લાગે, એ ગ્રસ્ત લાગે ને એક ત્યાગી લાગે. મહાત્મા તો કાંઈ માલ નથી, આ પણ 2-3 વારનો ટુકડો છે, ઓલો પણ 2-3 વારનો ટુકડો હોય. આને કાપીને દરજીએ બાયું બનાવીને પહેરવા લાયક કર્યું અને એમને વિટાયું, પણ એક લાગે ગ્રસ્થે અને એક લાગે ત્યાગે. ત્યાગીના દેખાવમાં વાત કરે તો માણસને પ્રભાવ પડે છે, બાહ્ય દ્રષ્ટિથી માનસિક અસર છે, સાયકોલોજીકલ અસર છે, એ બાહ્ય દ્રષ્ટિની અસર છે. શું કહ્યું કે બાહ્ય ત્યાગથી ધાર્મિક સમાજમાં બહુ માનસિક અસર જોવામાં આવે છે, એને સ્વીકારવામાં આવે છે. ત્યારે ગુરુદેવ શ્રી કહે છે કે ધર્મના ક્ષેત્રમાં એ રીતે વિચારવાનું નથી, સામાજિકનો ક્યાંય પણ વિપર્યાસ છે કે નહીં તે વિચારવાનું છે, ત્યાગને ગૌણ કરવાનો છે, કષાયની મંદતાને પણ ગૌણ કરવાની છે, જ્ઞાનમાં બુદ્ધિમાં વિપર્યાસ છે કે નહીં એ જ તપાસવાનું છે, એ જ જોવાનું છે, પછી અનુસરણ કરવાનું છે, પછી સમર્પણ કરવાનું છે, નહીંતર પોતાનું સમર્પણ વિપર્યાસને પહોંચશે. એટલે એના ઉપર અહીંયા ધ્યાન રાખ્યું છે કે ભલે કોઈ જીવે દિગંબર દીક્ષા અંગીકાર કરી હોય તો પણ એને પરપદાર્થથી લાભ છે એવો અભિપ્રાય માન્યો છે, અમુક જગ્યાએ માને અમુક જગ્યાએ ન માને એમ પણ આમાં ન ચાલે. સર્વથા કોઈ પણ પરપદાર્થથી આ જીવને લાભે નથી, આ જીવને નુકસાને નથી, અને તો જ એની ભિન્નતા ભિન્નતા તરીકે સ્વીકારી કહેવાય, નહીતર ભિન્નતા રહેતી અથવા મારી સંપત્તિ, મારી સંપત્તિનો મેં ત્યાગ કર્યો છે, એનો ત્યાગ કર્યો છે,
મારી સંપત્તિનો
જે મારી સંપત્તિ હતી એનો મેં ત્યાગ કર્યો છે, એનું મેં દાન દઈ દીધું છે, સર્વથા એ મેં છોડી દીધી છે, મારો અધિકાર ઉઠાવી લીધો છે, અધિકાર હતો કે નહીં છે, પણ આ બે પરદ્રવ્ય સાથેના ગ્રહણ ત્યાગનો વિષય છે, લાભ નુકસાનનો જે માન્યતામાં પ્રકાર છે એ અજ્ઞાન અને મિથ્યાત્વનો મોટો વિપર્યાસ છે, અને એમાં ત્યાગ છે અજ્ઞાન રૂપી પાડો, ત્યાગના સંયમના બધા પરિણામને ચાલી જાય. ત્યાં સુધી તેના અભિપ્રાયમાંથી ત્રણ કાળની એક પણ વસ્તુ છૂટી નથી, એટલે કે સર્વકાળની સર્વ વસ્તુને ગ્રહણ કરવાનો એને અભિપ્રાય પડ્યો છે. એક વસ્તુ ઉપર જો એને અધિકાર જમાવ્યો તો જગતના બધા પદાર્થો ઉપરનો અધિકાર જમાવવાનો અભિપ્રાય એનો ઊભો છે, અને એ અભિપ્રાયથી પર સાથેની એકત્વ બુદ્ધિ ઊભી છે, પર પદાર્થ સાથે તન્મયપણાની એકનીપણાની બુદ્ધિ ઊભી છે, એટલે કે એની ભિન્નતા શ્રદ્ધા જ્ઞાનમાં જરા પણ નથી. જ્યાં સુધી એકત્વ બુદ્ધિ ઊભી છે ત્યાં સુધી જરા પણ ભિન્નતા એના શ્રદ્ધા જ્ઞાનમાં નથી, એવી સ્થિતિ છે. આ એકત્વ બુદ્ધિના પરિણામ જરા સૂક્ષ્મ છે, પર સાથે અને રાગ સાથે એકત્વ બુદ્ધિના જે પરિણામ છે એ અનાદિનો વિપર્યાસ જીવના પરિણામમાં ચાલુ છે. જ્યાં સુધી શુદ્ધોપયોગ પ્રગટતો નથી ત્યાં સુધી એકત્વ બુદ્ધિ મળતી નથી, જ્યાં શુદ્ધોપયોગના કાળમાં અવિનાભાવીપણે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ હોય છે. પણ સમ્યક દર્શન ન સમજાય, સમ્યક ચારિત્ર ન સમજાય, તો શુદ્ધોપયોગ સમજાય એવું છે. જ્ઞાનના પરિણામ સ્પષ્ટ હોય છે, બીજા પરિણામ એટલા સ્પષ્ટ નથી થતા, પણ જ્ઞાનના પરિણામ વધારે સ્પષ્ટ થાય છે હોય છે, એટલે જ્ઞાનના પરિણામ દ્વારા સમજાવવાની પદ્ધતિ છે.
અભિપ્રાયમાં
કોઈ પરિચિતને પોતાની દેખતા નથી, છ છખંડના રાજ્યને પોતાથી શૂન્ય જાણે છે. શું જાણે છે?
શૂન્ય જાણે છે.
પોતાના જ્ઞાનમાં પોતાનો અનુભવ કરે છે, એમાં એ જોવે છે કે આમાં બધો અભાવ છે. અને મિથ્યાત્વ અવસ્થામાં મેં ત્યાગ્યું, મારું હતું ને મેં છોડ્યું, મેં ત્યાગ કર્યો, એવો અહંપણું ત્યાગ કર્યાના પરિણામમાં અહંપણું આવ્યા વિના મારી ચીજ મેં ત્યાગી મેં છોડી એમાં એકત્વ થઈ ગયું. ત્યાગ કર્યો છતાં એકત્વ થઈ ગયું. અભિપ્રાય છે એ છોડી દેવો, પર પદાર્થ સાથે લાભ નુકસાન નો ઈર્ષાનો અભિપ્રાય
છોડી દેવો.
અભિપ્રાય છોડો, વિચાર કરે છે જી, પણ અભિપ્રાય છોડો, છૂટી જવો જોઈએ. અને એ અભિપ્રાય શુદ્ધ ઉપયોગ થતા છૂટે છે. એ પહેલા નિર્ણયથી ફેર પડે છે થોડો, પણ જયારે સાક્ષાત પરિણમન તો એને શુદ્ધો ઉપયોગ થાય ત્યારથી થાય. નિર્ણય થાય છે ત્યાં સુધી હજી એકત્વ બુદ્ધિ છૂટતી નથી. જો એકત્વ પરિણમન નથી મળતું, ચાલુ રહે છે એકત્વ. પણ અથવા જ્યાં સુધી પર સાથે એકત્વ બુદ્ધિ ઊભી છે, પર વસ્તુ મને લાભ કરે છે અથવા નુકસાન કરે છે, બંને લઈ લીધું, એમાં લાભ કરે છે કે નુકસાન કરે છે એ દ્વંદ્વ છે. એક હોય ત્યાં બીજું હોય જ છે. એવો અભિપ્રાય ઊભો છે ત્યાં સુધી ત્રણ કાળ ત્રણ લોકના અનંત પદાર્થો એના ભાવમાંથી છૂટ્યા, એક વસ્તુથી લાભ માન્યો છે, ત્યાં સુધી ત્રણેય કાળના અને ત્રણેય લોકના અનંત પદાર્થો સાથેનો એને સંબંધ જોડેલો છે. અભિપ્રાય અપેક્ષાએ ઉપયોગ ભલે ન હોય, વ્યવહાર ભલે ન હોય, પ્રવૃત્તિ ભલે ન દેખાતી હોય, તો પણ એને અનંત પદાર્થો અનંત કાળના અનંત પદાર્થો સાથે એને સંબંધ રાખ્યો છે. ક્યાંય ત્યાગ કર્યો નથી, બધાની સાથે એને સંબંધ છે, એટલો મોટી વાત પડી છે એની અંદર એ અભિપ્રાયની. એટલે એ કષાયને અનંતાનુબંધીનો કષાય કહેવામાં આવે છે. અનંતાનુબંધ કરે છે. જ્ઞાનમાં વિપર્યાસ છોડવાનો વિષય છે આમાં. કોઈ પણ રીતે જ્યાં જ્યાં પોતાનું પરિણમન થાય છે ત્યાં આ વિષયને તપાસે તો હળવો પડે, હળવો પડે તો છૂટે. મિથ્યાત્વ અને અજ્ઞાનને ગ્રંથિ એટલે ગાંઠની ઉપમા આપવામાં આવી છે. કોઈ દોરીને ગાંઠ વાળી હોય, ઘણા વખતથી ગાંઠ વાળેલી દોરી પડી હોય અને નીવીડ ગાંઠ મારેલી હોય, ગાંઠ દેખાય નહીં, એની ગાંઠ એક મિનિટ થતી હોય, એ ગાંઠ ઢીલી પીડ્યા પહેલા સીધી સીધી ખુલી જાય એવું કોઈ બંધન
નથી.
જ્ઞાન અને મિથ્યાત્વની જે ગ્રંથિ છે એને નિર્ણયના કાળમાં સ્વાધ્યાયના કાળમાં એ ગ્રંથિ ઢીલી પડવી જોઈએ. જો ઢીલી પડે અને પુરુષાર્થ વધારે તો, ઢીલી પડે અને પુરુષાર્થ ન વધારે તો પાછી નિવિડ થઈ જાય ગ્રંથિ, ગાંઠ મજબૂત થઈ જાય. પણ ઢીલી પડે અને પુરુષાર્થ વધારે તો ગાંઠ ખુલી જાય. ઢીલી પડે ત્યારે ખોલવાનો પ્રયત્ન કરે તો ખુલી જાય, નહીં તો પાછી આ ગાંઠ છે મજબૂત થઈ જાય છે. કેમ કે સમજણ અને સૂક્ષ્મ ભાવનું લાંબુ બળ હોતું નથી, ઊંડું બળ હોતું નથી, વિશેષ બળ હોતું નથી, બહુ એ નિર્બળ અને પાંગળી દશા છે.
તપાસ અને નિર્ણયનો કાળ એ જ સાચી સ્વાધ્યાય છે. તપાસ અને નિર્ણયનો કાળ એ જ સાચી સ્વાધ્યાય
છે. હા, એ જ સાચી સ્વાધ્યાય છે. પોતે અંદરમાં તપાસ ન કરે ને એટલા શાસ્ત્ર વાંચ્યા કરે કે ધારણા કર્યા કરે, અને પોતામાં તપાસ ન કરે તો એ સ્વાધ્યાય નથી, પણ એક માત્ર પઠન પાઠન અને ધારણા કરી લેવાની પ્રવૃત્તિ છે, યાદ કરી લેવાની પ્રવૃત્તિ છે, અથવા બીજી રીતે લઈએ કે જ્યારે જ્ઞાનના માધ્યમથી આ વિષય સમજાવવામાં આવે છે કે એકત્વ બુદ્ધિ છોડવી, જ્ઞાનમાંથી અભિપ્રાયમાં આટલો ફેરફાર કરવો, ત્યારે એ પણ એની અંદર સંકેત છે કે જ્ઞાનના આધારે આ નિર્ણય કર, રાગના આધારે નિર્ણય નહીં કર. રાગની મુખ્યતામાં રહીને, રાગના અવલંબનમાં રહીને, રાગને પકડીને જે જ્ઞાન વિચારે છે એ જ્ઞાન પરલક્ષી જ્ઞાન, વિપર્યાસમાં ઉભેલું જ્ઞાન છે. અને એ જ્ઞાનમાં ઉપર તબક્કે દેખાતો નિર્ણય અભિપ્રાય હજી બદલાયેલો હતો નથી, એવી સ્થિતિ હોય છે. એટલે જ્ઞાનના અવલંબને, જ્ઞાનની મુખ્યતામાં, જ્ઞાનને પકડીને, જ્ઞાનના આધારે નિર્ણય થાય તો એ નિર્ણય સાચો છે, અને એમ સ્વાધ્યાય થવો જોઈએ.
સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે તપાસતા જવું, એટલે
સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે માત્ર નહીં પણ ઉદયના સર્વ કાળમાં તપાસતા જવું, બધા જ ઉદયના કાળમાં તપાસતા જવું, જે મારી સમજણ છે એ પ્રમાણે કેમ ચાલતું નથી, કેમ ફેર પડે છે, કેમ ફેર પડ્યો, કેમ અત્યારે અહીંયા ફેર પડ્યો, શું કલ્પના થઈ, કેમ કલ્પના થઈ છે. વાસ્તવિક વસ્તુ સ્વરૂપના દર્શન અને જ્ઞાનમાં કોઈ વિપર્યાસ ઊભો થતો નથી.
બરાબર,
વિપર્યાસ એ કલ્પનાનો પ્રકાર છે. જ્યાં જ્યાં કલ્પના છે ત્યાં ત્યાં વિપર્યાસ છે, જ્યાં જ્યાં વિપર્યાસ છે પોતાના આત્મ સ્વરૂપનો નિર્ણય કેમ થતો નથી અને કલ્પના કેમ થાય છે. એક બુદ્ધિવાન જીવ, વિચારવાન જીવ વિચારી શકે છે મનથી સારી રીતે, વિચાર શક્તિ જેની સારી છે એવો જીવ સત્શાસ્ત્રને અથવા સત્પુરુષના વચનને સામે રાખીને વિચારવા બેસે છે, છતાં એને કેમ પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થતો નથી. બહુ સારી વાત
કીધી
કે એને વિચાર કરતા કરતા કંઈક કલ્પના થઈ જાય છે. કલ્પના થઈ જાય એમાં એ વિચારો શું કરે છે, એને તો ઘણું બરાબર વિચારવું છે, યથાર્થ નિર્ણય કરવો છે. જે કલ્પના થાય છે એનું શું કારણ છે, સંજ્ઞા છે, લોક સંજ્ઞા છે અને અસત્સંગ છે, આ ત્રણ કારણને લઈને જીવને સ્વરૂપનો નિશ્ચય થવામાં કાંઈ ને કાંઈ કલ્પના થાય છે. યથાર્થ પદાર્થનો યથાર્થ નિશ્ચય થઈ શકતો
નથી.
કરો વિચાર તો પામ આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં આત્માનો સ્વરૂપ નિશ્ચય થતાં અનેક પ્રકારે કલ્પના થઈ જાય કે આવો આત્મા છે, જેવું વસ્તુનું આત્મ સ્વરૂપ છે, દ્રવ્ય સ્વભાવ છે, તેવો જ સીધો પ્રતિભાસ થવાને બદલે, જેવો છે એવો જ પ્રતિભાસ થવાને બદલે કાંઈક એમાં કલ્પના ઊભી થાય, એ સંબંધે કાંઈક કલ્પના થઈ જાય એમ થવામાં લોકસંગના, ઉપસંગના અને અસત્સંગ એ ત્રણ કારણો છે. જે કારણોમાં ઉદાસીન થયા વિના, એ કારણો મટ્યા વિના, અથવા નિસત્વની લોક સંબંધી જપ્તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી અને પરંપરાએ મોક્ષ નથી. નિસત્વ એટલે ઠેકાણા વગરની જપતપની જે બાહ્ય ક્રિયા છે, લોક સંબંધી, લોકોની દ્રષ્ટિએ કરેલી એ લોકસંજ્ઞા છે. એ તો અન્ય સંપ્રદાયમાં જપતપની ક્રિયા લઈ લેવી, અહીંયા ઘર અને સ્વાધ્યાયને વાંચનની ક્રિયા લઈ લેવી આપણે વિચારવું. આપણે ક્યાં જપતપની ક્રિયામાં પડ્યા છે એ તો બીજા સંપ્રદાયમાં પડ્યા છે, આપણે ક્યાં આવ્યા તો ગુરુદેવની કૃપાથી એ સંપ્રદાયમાંથી છૂટીને અહીંયા આવ્યા છીએ. પણ આપણે શું વિચારવું કે લોકસંજ્ઞાએ જે કોઈ ક્રિયા કરવામાં આવે છે એમાં જરા પણ આત્માનું કલ્યાણ નથી, પરંપરાએ પણ આત્માનું કલ્યાણ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ જે આત્મસ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. એટલે એને અસત્સંગમાં એ લીધો કે અસત્શાસ્ત્ર અને અસદગુરુ અથવા જે જીવો વિપર્યાસમાં પડ્યા છે તેના પ્રત્યે પ્રીતિ, તેના પ્રત્યે અપેક્ષા બુદ્ધિ, તેનો સહવાસમાં રૂચવું, ગમવું, અનુકૂળ લાગવું એ વગેરે પ્રકાર છે. એમ થતાં જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ, જ્ઞાની પુરુષ કે જે પ્રગટપણે આત્મ સ્વરૂપને દર્શાવી રહ્યા છે એવા એમના વચનો પણ ઉપરના કારણોને લીધે, આ કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને, સ્વરૂપનો નિર્ણય કરવાને બળવાન થતા નથી, યોગ્યતાવાળા થતા નથી. લોકસંજ્ઞા એટલે તપાસવું નહીં,
બરોબર.
અવલોકન કરવું, મેં યોગક્ષમના અવલોકન ના છૂટે. ભાવ થશે સમજણને પ્રયોગમાં લાગુ ન કરે ન
કરે
તો ઓક્ષમ ના કદી ન તૂટે. એમને ધારણા કરી જાય પણ ઓક્ષમ ના ન છૂટે. ઓક્ષમ ના ન છૂટે ત્યાં સુધી સ્વરૂપ નિશ્ચય ન થાય. લોકો ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ હોય ત્યાં સુધી સ્વરૂપ નિશ્ચય ન થાય. અને જ્યાં સુધી અસત અસત્સંગ હોય ત્યાં સુધી એને સ્વરૂપ નિશ્ચય ન થાય. આ ત્રણ પ્રકારના પરિણામ છે.
બરાબર.
એ સ્વરૂપ નિશ્ચયને પ્રતિબંધક કારણ છે, અવરોધના કારણો છે. આ તો નિશ્ચયની ભૂમિકામાં લીધી વાત, નિર્ણયની ભૂમિકા પૂરતી. આ વાત તો એથી આગળની છે કે નિર્ણય થઈ અને અનુભવ સુધીનો પુરુષાર્થ કરે ત્યારે મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય, ત્યારે એકત્વ બુદ્ધિ મટે. ત્યાં સુધી રાગ સાથેની એકત્વ બુદ્ધિ મટે નહીં. એટલે કે રાગનો હું પણ અનુભવ છૂટે નહીં જ્યાં સુધી પ્રગટ જ્ઞાન વેદન દ્વારા ત્રિકાળી સ્વરૂપની પ્રતીતિના બળપૂર્વક શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવને એકત્વ બુદ્ધિ રાગતે હું એવો અનુભવ મટે નહીં.
મટે નહીં, બરાબર.
અને જ્યાં સુધી એ મટે નહીં ત્યાં સુધી મિથ્યાત્વ જ્ઞાન અને અચારિત્ર ત્રણેયનું સત્વ એમાં પડેલું છે. મિથ્યા દર્શન જ્ઞાન અને અચારિત્રનું મિથ્યાચારિત્રનું સત્વ એમાં પડેલું છે. અને હેતુ છે પોતાનું કલ્યાણ કરવાનો, પોતાનું હિત કરવાનો હેતુ છે.
બરાબર.
એમાં વચ્ચે લોક ક્યાં આવ્યા? એમાં વચ્ચે જગતના માણસો, સમાજના માણસો વચ્ચે ક્યાં આવ્યા? કેવી રીતે આવે છે એ વાત ક્યાંથી વચ્ચે આવી? હવે આ જીવને અનાદિની લોકસંજ્ઞા છે. અનંતકાળ સુધી એને જે ધર્મ કર્યો છે એ લોકસંજ્ઞા એ કર્યો છે. તેથી કદી એને ધર્મ પરિણમ્યો નથી. માન્યો છે કે મેં ધર્મ કર્યો છે, ધર્મના બાને કાંઈ ને કાંઈ કર્યું છે, ઘણું કર્યું છે, પણ ધર્મરૂપ પરિણમન થયું નથી. એનું કારણ આ છે કે એની દ્રષ્ટિ લોકો ઉપરથી ગઈ નથી, લોકોની મુખ્યતા છૂટી નથી. આ કારણને લીધે જીવને પોતાનું સ્વરૂપ નિશ્ચયમાં આવે એવું બનતું નથી. અનુભવમાં આવવાની વાત તો બીજી છે, નિશ્ચયમાં આવે એવું પણ બનતું નથી. એટલે તો ઘણો પ્રહાર કર્યો છે શ્રીમદજીએ, તો એને કાળકોટ ઝેર કીધું છે. વાત કરી ઉપસંગના છે એ અંતર અવલોકનથી અંતર શોધથી મટે છે. તો જીવ અંતર શોધ નથી કરતો એનું કારણ એ છે કે એને જે કાંઈ સમજમાં આવી વાત એનાથી સંતોષ થયો એટલે આગળ ચાલવાનું એને બંધ રાખ્યું. બીજું, વાત સમજમાં આવી હોવા છતાં પરિણમન ન થયું, એનો અસંતોષ ન થયો, એની દરકાર ન કરી, એની કાળજી ન કરી કે કેમ પરિણમન થતું નથી, શું એવું કારણ શું છે કે પરિણમન થતું નથી, એની એને દરકાર ન કરી. દરકાર કરે તો તપાસ્યા વિના, એની તપાસે તો પોતાને પોતાની વાત ખ્યાલમાં આવ્યા વિના, એટલે એ રીતે ઉપસંગના મળતી નથી. અને અસત્સંગના પરિણામ તો ઘણા સ્થૂળ છે. એ તો જેને ગુણની રુચિ છે એને અવગુણ અને અવગુણના નિમિત્તોની ના સંગમાં જવાનું રુચે જ નહીં, એ બહુ સ્વાભાવિક છે. એ સ્વરૂપ નિશ્ચયમાં પ્રતિબંધક કારણ છે. પછી તો અનુભવમાં એકત્વ મટવાનો, એકત્વ પરિણમન છૂટવાનો પ્રસંગ જ રહેતો નથી. દૃષ્ટિ પ્રકાશમાં મુખ્ય વિષય આ લીધો છે સુભાઈ, કે તું એકત્વ છોડી દે, જે પર્યાય હોય, કસાયની મંદતાની હોય કે જ્ઞાનના ક્ષયોક્ષમની હોય, પર્યાય માત્રપણે હું એવો અનુભવ કરવાની, તારી અનાદિની પર્યાયની એકત્વપણે પરિણમવાની કાર્ય પદ્ધતિ છે, એ જ મિથ્યાત્વ અને એ જ સંસાર છે.
બરોબર.
ત્રિકાળે શુદ્ધાત્મ સ્વભાવને લક્ષ્યમાં લઈને એ જ હું છું એમ એમાં અહંપણું કરીને પર્યાયનું એકત્વ છૂટતા તને જે અનુભવ થશે એમાં દ્રવ્ય દ્રવ્યના સ્થાનમાં, પર્યાય પર્યાયના સ્થાનમાં બરાબર અનુભવ રૂપ રહેશે, પર્યાયનું એકત્વ થશે નહીં, એ જ સંસારથી છૂટવાનો ઉપાય છે. આ મુખ્ય વિષય છે, એમના પ્રથમનો આ મુખ્ય વિષય છે. અહીંયા તો એકનું પર સાથે એકત્વ બુદ્ધિ ઊભી છે, પણ એ પરને સૂક્ષ્મપણે વિચારીએ તો એમાં પર પદાર્થ સંયોગો વધવાથી આત્માનું વધવા પણ માનવું એ તો મનુષ્ય દેહ ને હારી જવા જેવું
છે.
આખી દુનિયાથી વિરોધ ચાલે એવી વાત છે, ઉલટી વાત છે. આખું જગત પોતાના વધતા વૈભવની પાછળ બરાબર દોટ મૂકીને, આંધળી દોટ મૂકીને દોડી રહ્યું છે. ત્યારે અહીંયા કહે છે કે ઉભો રે, જરા એક ક્ષણ માટે
વિચાર કર,
ઉભો રે, વિચાર કર. ઉભો રહેવા માટે એને વેગ છે એ ઘટાડવો પડશે. જે વેગથી દોડે છે એ વેગ ઘટાડ્યા વિના ઉભો રહેશે
નહીં.
એક ક્ષણ વિચાર તો કર કે સંયોગો વધવાથી તારા આત્મામાં શું વીધું. માનો કે બહારમાં અનુકૂળતાના ગંજ ખડકાઈ ગયા, તારા આત્મામાં શું આવ્યું? કાંઈ નહોતું, એમાંથી ઘણી સંપત્તિ થઈ ગઈ, એમ થઈ ગઈ ઘણી ભર. તો આત્માને શું મળ્યું? મને આ બધું મળ્યું એનો જે રસ છે એનું ઝેર ચડી એ મારી નાખ શકાય.
બરોબર.
કેમ કે સંયોગ છે એનો વિયોગ નિશ્ચિત છે. કોઈ સંયોગ અનાદિથી હોય નહીં, કોઈ સંયોગ અનંતકાળ ચાલે નહીં. સંયોગ વિયોગ સહિત જ હોય છે, કેમ કે એ તો જોડકું છે, એક સિક્કાની બે બાજુ છે. જે સંયોગમાં મમત્વનો રસ લેવાઈ ગયો છે એનો વિયોગ થતા એનો પ્રત્યાઘાત આવીને તમે દુઃખ થયા વિના જશે એ તને સમજાય એવું દુઃખ છે. અને સંયોગ વખતે અનુકૂળતાનો રસ તને જે પડે છે એમાં જે આકુળતા છે એ જ્ઞાનીઓ સમજે છે, તને નથી સમજાતું. તને એમાં અનુકૂળતાની સુખની કલ્પના છે એટલે તને સમજાતું નથી કે આમાં પણ દુઃખ છે. એમાં તને સુખ લાગે છે, પણ જ્યારે વિયોગ થાય છે ત્યારે તને દુઃખ લાગે છે. પણ ખરેખર તો પહેલી વખતે દુઃખ છે ને બીજી વખતે પણ દુઃખ જ છે. પણ બીજી વખતે જે દુઃખ છે એવું આવે છે કે એ આકુલતા એટલી બધી તીવ્ર થાય છે કે જીવને એ ન સમજાય એવું બનતું નથી. એ વખતે એ પ્રગટપણે એમ કહે છે કે હું દુઃખી છું, હવે હું બહુ દુઃખી થઈ ગયો, આ કારણથી હું બહુ દુઃખી થઈ ગયો એમ એને લાગે છે. પણ એ દુઃખનું મૂળ શું છે? દુઃખનું બીજ વાયવું છે એનું આ ઝાડ થઈને આવ્યું છે ત્યારે તને ખબર પડી. બીજમાં ખબર પડી હોત તો વાંધો આવત નહીં. આવી વિચારણા હોવી જોઈએ. આ એક સુવિચારણાનું અંગ છે કે જેથી જીવનો સંયોગ તરફનો એકત્વ બુદ્ધિ એ તીવ્ર રસ છે, એ તૂટી જાય. હું મારા નુકસાનને વધારવા માટે કેટલો ઉત્સાહ રાખું, મારું નુકસાન કરવા માટે હું કેટલો ઉત્સાહિત થાઉં, આ જ વિચારવાનું છે. મારા પગ ઉપર કુહાડો મારવા માટે મારે કેટલું જોર કરવું તો સરખો કુહાડો વાગે, એના જેવી વાત છે. આ રીતે હું વિચારું છું. આત્માર્થી તો બીજી જ રીતે વિચારે છે, એને તો એક દિશા જ બંધ થઈ જાય છે. સંયોગમાં તો પૂર્વ કર્મનું સાર જેમ થવાનું હશે એમ થશે. અત્યારે જે આ સમય છે એ મને મારું કલ્યાણ કરવાનો સમય છે. આ કાર્યમાં, આ કાર્યક્ષેત્રમાં મારે મારી શક્તિને પૂરેપૂરી રોકવી છે, મારી શક્તિનો ઉપયોગ આ કાર્યમાં કરવો છે, આ ક્ષેત્રમાં કરવો છે. સંયોગનું જેમ થવું હશે એમ થશે. ગમે તેવા સંયોગો હશે થશે. માનો કે કદાચ લોકો જેને પ્રતિકૂળતા કહે છે એવા સંયોગો થશે, તો પણ હું જ્ઞાતા દ્રષ્ટા રહીને એનું જ્ઞાનનું જ્ઞેય બનાવું એવી સ્થિતિએ પહોંચી જાઉં તો મારે એ પ્રતિકૂળતા સાથે પ્રતિકૂળતાપણાનો સંબંધ નહીં રહે, અથવા કાંઈ લેવા દેવા નહીં રહે, હું ભિન્ન પડી જઈશ બસ. તો એવા એવી કદાચ પરિસ્થિતિ આવશે તો આ રીતે જોઈ લેવાશે એને. માણસ નથી કહેતા કે ભાઈ તમે તમારે જેમ કરવું એમ કરજો, અમે જોઈ લેશું તમને. શું નથી કહેતા? તમારે જેટલી તમારી શક્તિ હોય એનાથી તમે લડી લેજો, અમે જોઈ લેશું તમને. એનો શું અર્થ થાય કે અમને અત્યારથી અમારી શક્તિમાં વિશ્વાસ છે કે અમે તમારી પાસે હારવાના નથી, એમ આત્માર્થી અત્યારથી સંયોગોને ચેલેન્જ મારે છે. કે જે થવાના હોય તે થાય, હું જોઈ લઈશ. આવો એક શબ્દ પ્રયોગ શ્રીમદજીએ સુભાષભાઈને એક પત્રમાં કર્યો છે કે તમે બહુ સંયોગોની ચિંતા કરવામાં, અમને ખબર છે કે તમારા સંયોગો ઘણા નબળા છે. તો એટલા નબળા કે આજીવિકાનો નિર્વાહ કરવો, એ કુટુંબ નિર્વાહ કરવો એ કઠણ પડે એવા સંયોગમાં હતા. તો એમ કહ્યું કે તમે ચિંતા કરો, તમે સંયોગ પાછળ તમારા પરિણામ લંબાવવામાં અમને એ ગમતું નથી, કેમ કે એમાં તમારા આત્માને નુકસાન થાય છે. માટે સંયોગની ઉપાધિ છોડો. કદાચ તમારા સંયોગની ઉપાધિને સાવધાની છોડતા કોઈ વિશેષ પ્રતિકૂળતા ઉત્પન્ન થશે તો જોઈ લેવાશે. શું કહ્યું? જોઈ લેવાશે. જોઈ લેવાશે એમ કહેવા પાછળ ઘણો ગંભીર ભાવ રહેલો છે. બસ આટલું કહીને છોડી દીધી છે. જોઈ લેવાશે તો એમ નહીં કે અમારી પાસે કંઈ રીધી સીધી છે તો હનાની લગડીઓ મોકલી દઈશું, એમ નથી કહેવા. નહીં તમને બહુ ગરીબાઈ આવશે તો અહીંથી હનાની લગડીનું પાર્સલ મુંબઈથી કરી દેશું, એમ નથી. જોઈ લેશું એનો અર્થ એમ નથી કે અમારી પાસે કાંઈ રીધિ સિદ્ધિ છે એટલે તમારી પ્રતિકૂળતા ટાળી દેશું. માટે તમે તમારા આત્માનું સાધન કરો, તમે તમારી પડખે ઊભા છે એમ નથી. અમે તમારી પડખે ઊભા છીએ એ તો એટલું કે સાચો રસ્તો બતાવવામાં ઊભા છે, અને એ રસ્તો બતાવતા તો જો તમે જો તમારા પુરુષાર્થને તીવ્ર કરશો તો તમને તમારા સંયોગોની કોઈ પ્રતિકૂળતાનો દુઃખ અને આકુલતા ઉત્પન્ન નહીં થાય, એમ કહેવું. એનો અર્થ જોઈ લે બસ એમ છે. મદદ કરવાની ભાવના વાત્સલ્ય અંગ હોવાથી સાધર્મીને મદદ કરવાની ભાવના ન હોય એ પ્રશ્ન દ્રષ્ટિના મૂળ ગુણ અથવા અંગભૂત ગુણ લીધા છે. સમ્યક દર્શનના જ અંગ લીધા છે. શું આઠે અંગથી નાખું સમ્યક દર્શન લઈ ગયો તો નિર્વિકલ્પ નિર્ભેદ સમ્યક દર્શનનો આ વિકલ્પ છે, આઠ અંગ એનો ભેદ છે. તો વાત્સલ્ય અંગ તો હોય જ છે, એના માટે કેમ થયું? કે રવજીભાઈના કુટુંબ માટે જે કોઈ પ્રવૃત્તિ કરવી પડે, રાયચંદ રવજીભાઈ હતા ને પિતાશ્રી, રવજીભાઈના કુટુંબ માટે જે પ્રવૃત્તિ કરવી પડે એ પ્રવૃત્તિ જો તમારા કુટુંબ માટે કરવી પડે તો અમને કાંઈ તફાવત લાગતો નથી. કેટલું એનું વાત્સલ્ય છે કે જે પ્રવૃત્તિ ને જે વ્યવસાય અમે રવજીભાઈના કુટુંબ માટે કરીએ છીએ એ તમારા કુટુંબ માટે કરવું હોય તો અમને કાંઈ એવું ન લાગે કે અમે બીજાને માટે કાંઈ કરીએ છીએ.
એવું વાત્સલ્ય
કેટલું વાત્સલ્ય તો હતું. પણ તમારા પરિણામ જે સંયોગના લક્ષ્ય જે નિર્બળ થાય છે અને જેને કારણે તમે આત્મલક્ષ બાજુ અગ્રેસર મુખ્ય થઈ શકતા નથી, આ વાત અમને ગમતી નથી, આ વાત અમને રુચતી નથી. તમારા આત્માને નુકસાન થાય એવા તમારા પરિણામ એ અમે પસંદ કરતા નથી. તમારી પાત્રતા જોઈને તમે તમારા આત્માનું શીઘ્ર કલ્યાણ સાધી શકો એવી ભૂમિકા છે, પણ આ એક તમારો વર્તમાન ઉદય તમારા પરિણામ બાજુને ખેંચે છે અથવા ખેંચાય છે તમારા પરિણામ પ્રતિબંધ છે.
બરાબર,
આ તમને તમારા અંતર્મુખની દિશા બાજુ વળવા દેતા
નથી.
એટલે બે રીતે વાત કરે છે કે વાત્સલ્ય તો અમારું ભરપૂર છે, પણ કદાચ છતાંય તે કેમ કે એ તો કોઈના અધિકારનો વિષય નથી. મારે સાધર્મી જાણીને તમને ઘણી મદદ કરવી હોય પણ તમારો યોગ ન હોય તો એ કાર્ય ન બને. પરિણામ પરિણામમાં રહી જાય ને બહારમાં પરિસ્થિતિમાં ફેર ન પડે, કેમ કે એ તો જ્ઞાની જાણે છે કે મારા અધિકારનો વિષય નથી. તો એવી પરિસ્થિતિ કદાચ ઊભી થાય તો જોઈ લેવાશે. એટલે અમે તમને તમારી પડખે રહીને એવો રસ્તો બતાવશું કે તમે તમારા આત્માને નુકસાન ન કરો, અથવા અત્યારથી તમને એ રસ્તે ચડાવશું કે તમે તમારા આત્માને નુકસાન નહીં કરો, ગમે તે પરિસ્થિતિમાં તમારા પરિણામને તમે નહીં બગાડો. એ ઘણી વાત બહુ સૂક્ષ્મ વાતો બધી છે. આ વિશે
હુકુમ કરતા પણ સાધર્મી કે સત્પુરુષ કે સાધર્મી સાથે એની ઉપર વધારે પ્રેમ કે એવું
હોય કુદરતી જ છે. દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ
એ સાથે ચાલનારા
સાચા રસ્તે ચાલનારા એના પ્રત્યે
કુટુંબ
વિશેષ રાગ, પોતાના કુટુંબ પરિવાર કરતા વિશેષ રાગ થયા વિના, રાગની એવી સ્થિતિ બદલ્યા વિના, એ પ્રકારની પરિસ્થિતિ આવ્યા વિના એથી આગળ જે સમ્યક દર્શન એનો સંભવ નથી. સમ્યક દર્શન તો આગળના પરિણામ છે. જે 5 રૂપિયા દઈ શકતો નથી એ 5 લાખ લઈ ગયે એ વાત કોણ માને? અને તો 5ની તેવડ નથી, 5 લાખ ક્યાંથી દેવાનો હતો? જેના પરિણામ દીન છે, જે પોતાના કુટુંબ પરિવારની મમત્વને કારણે દીનતા જેને છે, એ દીનતામાં એને કોઈ દિવસ આત્મલક્ષી પરિણામ થઈ શકતા નથી. રાગની ભૂમિકાની સહજ સ્વાભાવિક પરિસ્થિતિ થવી જ જોઈએ, એ બહુ સ્વાભાવિક છે. એમ કેમ કે પરિવારના જે જીવો છે એ તો પૂર્વકર્મને કારણે સંયોગમાં આવેલા જીવો છે. થોડા કાળ માટે એનો સંયોગ છે, આ સિવાય આગળ પાછળ એને કાંઈ લેવા દેવા નથી. આ ટ્રેનમાં બેસે છે કે નહીં, એક કમ્પાર્ટમેન્ટની અંદર બીજા મુસાફરો ક્યાંકથી ચડે ને ક્યાંકથી ઉતરે, હવે આવે ત્યારે રાજી થઈ જાય ને જાય ત્યારે રોવા માંડે,
કાંઈ લેવા દેવાનું
એના જેવી વાત થાય છે. ભાઈ એના સ્ટેશનથી ચડ્યા છે, એના સ્ટેશને ઉતરી જવાના છે. ઘરમાં એક સભ્ય નવો આવે કે આખે આખો વીંટળાઈ જાય, અને એક સભ્ય જો જાય તો જાણે આખે આખો પોતે ડૂબી ગયો પ્રતિકૂળતામાં. આ પરિસ્થિતિમાં એને આત્મહિત કોઈ રીતે આત્મલક્ષ થઈ શકે એવી પરિસ્થિતિ બનતી નથી.
સાધનની સત્સંગમાં આવે, સાધનની સત્સંગમાં આવે, પરિવાર વાળા કુસંગમાં આવે.
શું કે છે, સાધર્મી જીવો છે એનો સંગ તે સત્સંગ છે, અને પરિવાર વાળા જીવોનો સંગ તે કુસંગ છે. ખરેખર એમ જ છે, એ કુસંગ છે. હવે જે કુદરતી સંયોગ છે એનું શું કરવું, કે પોતે અંદરમાં બરાબર સાવધાન
રહેવું,
પરિવાર વાળા બધા
બધા ધર્મીઓ હોય, તો બધા એ ધર્મ વાર્તા કરતા હોય, ધર્મ નો પ્રેમ હોય, ધર્મ ના રસ્તે ચાલતા હોય, ધર્મ ના માર્ગે ઉત્સાહથી આગળ વધતા હોય, બધા એકબીજા એકબીજાને એમાં અંતરંગ માર્ગમાં મદદ કરે, નિમિત્ત પડે, એવા એવા પ્રકાર હોય છે. એવા પ્રકાર સારા કાળમાં એવા પ્રકારો પણ થાય છે, પણ ત્યાં એને એવી કલ્પના નથી થતી કે આ મારા કુટુંબી છે, એમ નથી કલ્પના થતી. કુટુંબપણાનો મહત્વ નથી થતું. ઠીક છે, એનો યોગ છે તો આવ્યા છે, પણ પોતે સાવધાન અંદરમાં રહે છે, પોતાના આત્માને અહિત થાય, નુકસાન થાય એવું કઈ કરતા નથી. આ તો અંદરમાં તપાસવાની વાત છે, કે એ વિચારતો પર કે સંયોગો વિધા ત્યારે તારા આત્મામાં શું વધ્યું, કોઈ ગુણ વધી ગયો, કોઈ પ્રદેશ વધી ગયો, કોઈ ક્ષેત્ર વધી ગયું, શરીર તંદુરસ્તી સારી થઈને વજન વધે, તો આત્મા વીધું કે ન વીધો, ક્ષેત્ર વીધું કે ન વીધું આત્મા, ક્ષેત્ર છે, ક્ષેત્ર વધતો નથી, ગુણ વધતો નથી, સંયોગો વધવાથી સુખ પણ એમાંથી આવતો નથી. અરે, સંયોગો વધવાથી આત્માનું વધવા પણ માનવું, અથવા મને લાભ થયો એમ માનવું, તે તો મનુષ્ય દેહને હારી જવા દેવું છે, સમય નીકળી જશે. એમાં જે તારો રાજીપો છે એમાં તારો સમય આવ્યો જશે, સમય ચાલ્યો જશે, અને તને નુકસાન થશે, લાભ નહીં થાય, એટલે હારી ગયો એમ કહે છે. હારી જાય ત્યારે શું થાય છે, જુગારમાં બેસે છે ને માણસ, ત્યારે લેવા માટે બેસે છે,
જીતવા માટે
જોવાનું વિચારે છે કે ત્રણ ચાર જણા પોતે સંબંધી છે, એ બધા બેસે છે ને, આપણે ત્યાં તો અડ્ડા હોય છે, એની વાત નથી, જુગારના અડ્ડા આ ઘર ઘરાવ બેસે છે ને, આમાંથી તો એના ખીચામાંથી મારા ખીચામાં આવી જાય, એનું નામ લાભ. કારણ કે પોતે ક્યારે જીતે, સામો હારે તો ને, કે ક્યાં અંદરથી આવવાનું છે, આ તો સામાનો નુકસાન છે, એટલો જ નફો છે આમાં. જો આ વૃત્તિ કે સામાનો નુકસાન એટલો મારો
નફો,
પણ એના બદલે થાય છે શું, પોતે નુકસાન કરી બેસે છે, જે લાભ લેવા જતા પોતે નુકસાન કરી બેસે છે, એને હારી ગયો એમ કહેવામાં આવે છે. મળ્યું નહીં કાંઈ, ઉલટાનું ગયું એમ. સંયોગ વીધો ત્યારે એને માન્યું કે મને મળ્યું. 15 વર્ષે શ્રીમદજી આ વાત કરે છે, પરિવાર લક્ષ્મી અને અધિકાર વધતા શું વીધું તે તો કહો, અંદર તપાસ કરે છે. શું કુટુંબ કે પરિવાર વધતા વધવા પણ નય ગ્રહો, શું વીધું એ નહીં થી જુઓ, અંદર જુઓ એ નહીં થી જુઓ કે શું વીધું આમાં, વધ્યો કે તું હારી ગયો, કઈ મળ્યું તો નથી, માયનું કે તને મળ્યું પણ ખરેખર તું હારી ગયો.
હારી ગયો
શું, હારી ગયો મનુષ્ય દેહ, નર ભાવ હારી ગયો, જે મનુષ્ય ભાવ સીધ પદનું ટાંકું બાંધે એવો જે મનુષ્ય ભાવ, એ હારી ગયો. થોડો નથી આવ્યો, કાંઈ સીધ પદ ને આવ્યો છો, આશા રાખું સીધ પદ ખોઈ બેઠો છો, એવા મનુષ્ય દેહ ને હારી જવા જેવું છે. એમ સંયોગોની વૃદ્ધિ પાછળના ઉત્સાહને ઉમંગને અનુભવવા જતા માણસ કહે છે ને લાવો લઈ લો, આપણને લાવો મળ્યો છે, લાવો લઈ લો, કહે છે કે હારી ગયો મનુષ્ય ભાવ, લાવો તો મળ્યો નથી પણ તો
હારી ગયો,
હારી ગયો મનુષ્ય ભાવ, મનુષ્ય દેહને હારી જવા જેવું છે. ભાઈ તારા જ્ઞાન સ્વરૂપ આત્મા સાથે આ સંયોગો એકમેક નથી, જ્ઞાન સ્વરૂપે એવું આત્મા, એ આત્મા અને સંયોગોને જરાય સંબંધ નથી, એકમેક નથી, જરાય સંબંધ નથી. તારા આત્માને જરાય સુખ આપે એમ નથી, જરાય દુઃખ આપે એમ નથી, બેમાંથી એકઈ કલ્પના કરીશ નહીં, બે કલ્પના છોડી દેજે. તું જ્ઞાતા દ્રષ્ટા અનંત સુખનો ભરેલો પરમાત્મ સ્વરૂપે, નિર્વિકલ્પ સ્વરૂપે, સિદ્ધ સ્વરૂપે, સર્વથી સર્વદા સર્વથા ભિન્ન સ્વરૂપે બિરાજમાન આનંદ અમૃત નો ભિન્ન છો. કઈ લેવા દેવા સંયોગ સાથે અનંતા પરમાણુ આવ્યા, અનંતા પરમાણુ ગયા. શું થયું તને? કઈ તારામાં બીજું બીજું કે કઈ બીજું બીજું નથી. માટે તેનાથી ભિન્નતાનું ભાન કર, માટે આવા સંયોગોથી જુદાપણાનું ભાન કર. આ જે જુદાપણાનો વિષય છે, ધર્મના તત્વજ્ઞાનના ફિલોસોફીના ક્ષેત્રમાં જે ભિન્નતાનો વિષય છે, એકમાત્ર જૈન દર્શનમાં છે. જૈન દર્શન સિવાય કોઈ બે પદાર્થની પદાર્થપણે ભિન્નતા છે, પદાર્થના વિજ્ઞાનથી ભિન્નતા છે, માટે પર પદાર્થ સાથે સંબંધ નથી, માટે પર પદાર્થ ઉપર અધિકાર નથી, માટે પર પદાર્થનું મમત્વ કરવું એ દુઃખનું કારણ ને નુકસાનનું કારણ છે, એ વાત જૈન દર્શન સિવાય ક્યાંય નથી. અન્ય દર્શનમાં એટલી વાત આવે છે, તું મમતા છોડ ભાઈ, તું મમતા છોડ, મમતાથી તને દુઃખ થશે, કેમ કે એ તો બુદ્ધિમાં આવે છે વાત. પણ જે પદાર્થ સંબંધી અભિપ્રાય એવો હોય એ જુદો નથી, ત્યાં સુધી મમતા છોડશે એનું જુદાપણું, એનું અસ્તિત્વથી જુદાપણું, સ્વરૂપ અસ્તિત્વથી ભિન્નપણું, એ સમજાયા જ્ઞાનમાં આવ્યા વિના, એની વાસ્તવિકતા આવ્યા વિના કોઈ રીતે મમત્વ છોડવાનો અવસર આવતો નથી. કેમ કે ભિન્નતા ભાષે નહીં તો મારાપણાની જે કલ્પના થાય છે અનાદિથી એવી રૂઢ છે કે જોતા હોય તેને કલ્પના થાય કે આ મારું જેનો ઉદય છે એમાં આ મારું એમ થયા વિના વિકલ્પ કરવો પડે છે. કે મને કર્યું, મને દર્દ થયું, મને વેદના થઈ, એ તો શરીર મારું એવું નિર્વિકલ્પ કરીને મને ચાલુ જ છે અને મમત કરવું કે એટલું બધું એ દ્રઢ થયેલું છે કે વિકલ્પ કર્યા વિના પણ એના મમત્વને વેદે છે, અનુભવે છે. એને તોડવા માટે એને વસ્તુતાએ એની ભિન્નતાનો અનુભવ કર્યા વિના, સમજીને અનુભવ કર્યા વિના કોઈ કાળે એનું ભિન્નતાનું ભાન રહેતું નથી. જ્યાં સુધી એનું ભાન ન રહે ત્યાં સુધી એને સંયોગ પ્રત્યેના વિપરીત પરિણામો છે, લાભ નુકસાનના એ કદી મળતા નથી. આમાં એ વાત છે, ફરીથી લાભ નથી. અહીંયા કહે છે કે સંયોગો તું એકમેક નથી, તું જ્ઞાન સ્વરૂપી છો, પરમાણુમાં ક્યાંય જ્ઞાન નથી. ચોખ્ખી વાત તો એ છે કે તું જ્ઞાન સ્વરૂપી છો અને તારા જ્ઞાન સ્વરૂપમાં સર્વનો અભાવ છે, તો એટલો જ્ઞાન સ્વરૂપી આત્મા. અને તું જ્ઞાન સ્વરૂપે અનુભવ કર તો તને સુખ આનંદ અમૃતનો અનુભવ થશે, તૃપ્ત થઈશ, નિર્મળ પવિત્ર પરિણામે સુખી થઈને રહીશ, અને ક્લેશ અને દુઃખ કાંઈ પણ પરિણામમાં થશે નહીં. સંયોગોનો વિચાર કરવાની તારે જરૂર રહેતી નથી કે સંયોગો અનુકૂળ રહ્યા કે પ્રતિકૂળ રહ્યા, કેમ કે એ બંને પ્રકારની કલ્પના છે. ખરેખર કોઈ પ્રતિકૂળ અનુકૂળ જેવી ચીજ જગતમાં
નથી,
એવું તને જ્ઞાન થશે. એ જ્ઞાનને ભિન્નતાનું જ્ઞાન કહેવામાં આવે છે.
વાદિદેવ શ્રીમંદર ભગવાન જય હો પરમ કૃપાળુ શ્રી કાંતુ દેવનો જય વિદ્રાક્ષિકમ.